शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे विक्रम संवत 2075 आसो सुद नवमी सोमवार तारीख 7-10-2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम आयोजित मॉर्निंग कथा कथा भाग 12 आज मारे ओरडे वाला भक्तों आज हरिजयंती छे आपने हरिजयंती व्रत रहेवू जोईए आज उपवास करी भगवान नु भजन करवू अने आज बपोरियामा આપણે બધા સંતો હરિભક્તો સ્વયંસેવકો અહીંથી વાજતે ગાજતે રાજા ધીરાજ મહારાજને લઈ અને ગોમતીએ જઈશું. ત્યાં પરમાત્માનો દૂધ દહીં મધ ઘી સાકર વગેરે જ્યોસ્થી સુંદર અભિષેક કરીશું, દર્શન કરીશું, એ માધુરી મૂર્તિની માધુરીને માણીશું અને પછી એ ભગવાનના અંગે અડેલું દૂધ દહીં મધ કેસર એ બધું આપણને વહાલા સંતો ગ્લાસ ભરી ભરીને શરબતની રીતે આપશે. એનું એક એક બુંદ આપણને પરમાત્મામાં અપાર પ્રીતિ પ્રગટાવે એવું હોય છે. માટે એને ભગવાનની મૂર્તિ ધારીને આપણે ગોમતી તટે બેસીને પાન કરીશું, પછી સંતો ભક્તોની સાથે દિવ્ય સ્નાન કરીશું અને આજ હરિજયંતી જેવા દિવ્ય અણમોલ વ્રતના પરમા દવિષે સપરમા દાડે ખૂબ મોટું પુણ્ય કપાઈશું, ભગવાનને રાજી કરીશું. તો દરેક વાળા ભક્તો સાવધાન, આજે અહીંયા જમીને બધાએ ઊંઘવાનું ન હોય, એક હરિજયંતી વ્રત હોવાથી. તો વડતાલ ચોકમાં ઉપસ્થિત થવું, ઢોલ નગારા વાગશે, બધાએ શોભાયાત્રામાં જોડાવું. મહારાજ આપણી સાથે સાક્ષાત છે, સ્નાન કરવા આવે છે. જે વખતે મહારાજ ધરતી ઉપર મનુષ્યાકારે ફરતા એટલો જ મહિમા ધારણ કરીને આપણે મૂર્તિમાં પ્રગટ ભાવ રાખી, સંતોમાં ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી આદિનો ભાવ, પાર્ષદમાં ભગુજી વગેરેનો ભાવ, ભાઈઓ બહેનોમાં તે વખતના દિવ્ય શ્રીહરિના સંગાથી મુક્તોનો ભાવ રાખી અદ્ભુત લાભ લેશું. આજે અભિષેક, ગોમતી સ્નાન, અભિષિક્ત જળનું પાન, અહો કેટલો મોટો લાભ છે આજ તો. તો કોઈ ભક્તો ચૂકે નહીં. ભલા ભક્તો, આજે નવરાત્રીનો છેલ્લો દિવસ, સમાપ્ત નવરાત્રી.
હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ,
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 રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
રસરૂપ મૂર્તિ અહો શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
હે રસરૂપ મૂર્તિ રે મૂર્તિ વાલાની મૂર્તિ, અલૌકિક મૂર્તિ સુખરૂપ મૂર્તિ રે, હે રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા
સ્વરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ,
આજ મારે ઓરડે રે એ આવ્યા અવિનાશી અલ્પે,
આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલ્પે,
ભાઈ મે બોલાવ્યા રે સુંદર છોગા વાલો શૈલ,
ભાઈ મે બોલાવ્યા
આજ મારે ઓરડે
મહારાજમાં જેને અપરંપાર પ્રેમ છે, એવા પ્રેમાનંદ સ્વામી પોતાના અંતરના ઓરડે અવિનાશીને પધરાવી પ્રેમ કરે છે, પૂજન કરે છે, દર્શન કરે છે, વર્ણન કરે છે. એક એક શબ્દ આપણું કલ્યાણ કરે એવો અણમોલ પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી નીકળે છે. એમાં એ રસરૂપ મૂર્તિ આ શબ્દમાં સૌને દેતા સુખ આનંદ આ શબ્દમાં હસતા હેતમાં આ શબ્દમાં આપણે આનંદ આનંદ પામ્યા. પરંતુ શ્રી હરિ કેવળ કરુણા કંદ આ ચોથા પાદે તો આપણને પાગલ કર્યા. શ્રી હરિ કેવળ કરુણા કંદ, મહારાજની કરુણા વિશે સંતોએ જે અનુભવ્યું છે, મહારાજની કરુણાને જેણે પોતે જાણી અને માણી છે, મહારાજની કરુણા ભરી અમી આખડી જેણે જોઈ છે, એ સંતો એ કરુણામાં ઓગળી ગયા હતા. ઓગળી પરમેશ્વરની કરુણા આપણને એની દિવ્ય આનંદમય મૂર્તિમાં આખે આખા ઓગાળવા સમર્થ છે. અને જેટલાને ભગવાને પોતાની મૂર્તિમાં જોડી દીધા એ બધાને પોતાની દિવ્ય કરુણાથી જ જોડ્યા છે. કોઈની તાકાત નથી કે પોતાના વ્રત તપ જપાદિ સાધને કરીને પોતે ભગવાનમાં ઓગળી જાય, અસંભવ. એ તો વાલાની માધુરી મૂર્તિની કરુણામાં આપણે બધા ઓગળી ગયા. એ ભગવાન શ્રી હરિની કરુણા અદ્ભુત છે. ભિન્ન ભિન્ન
કરુણાના સાગર કુંવર ધર્મ ના જો,
કરુણાના સાગર
પ્રેમાનંદ સ્વામી ના શબ્દ
ધર્મ ના જો, હે કરુણાના સાગર કરુણાના સાગર કરુણાના સાગર કુંવર ધર્મ ના જો,
કરુણાના સાગર કુંવર ધર્મ ના જો,
હે કરી કરુણા કા કર્મ ના જો,
કરી કરુણા કાપ્યા બંધ કર્મ ના જો,
કરુણા ના સાગર કુંવર ધર્મ ના જો,
કરુણા ના સાગર કુંવર ધર્મ ના જો,
વાલો કરુણા કરી હરિ અવતર્યા જો,
વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો,
કરુણા વાલા જી ભવ દુઃખ હર્યા જો,
હરી કરુણા વાલો જી ભવ દુઃખ હર્યા જો,
કરુણા ના સાગર કુંવર ધર્મ ના જો,
કરુણા ના સાગર કુંવર ધર્મ ના જો,
એ કુંવર ધર્મ ના જો.
એક એક પંક્તિમાં કરુણા 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 કરુણા, કેવી હશે મહારાજની કરુણા, કેવો અનુભવ થયો હશે પ્રેમાનંદ સ્વામીને એ કરુણાનો. કરુણાના સાગર કરી કરુણા બંધ કાપ્યા કર્મના, કરોડો જીવથી જીવ વિવિધ પ્રકારના કર્મ કરતો આવે છે. જો એ કર્મ અધર્મ સંબંધી હોય તો એના ફળ રૂપે દુઃખ ભોગવવા પડે, અને જો એ કર્મ ધર્મ સંબંધી હોય તો એના ફળ સ્વરૂપે આ જગતના માયાના સ્વર્ગાદિકના સુખ ભોગવવા પડે. પણ એ કર્મને જ્યારે ભગવાન કરુણા કરીને ઓગાળી નાખે, એના બંધન કાપી નાખે, ત્યારે જીવ કહેવાતા દૈહિક સુખ દુઃખથી પર ઉઠે અને કેવળ પરમેશ્વરના પરમાનંદમાં પીગળે. કરી કરુણા કાપ્યા બંધ, હા હા, વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો, શ્રી હરિ કેવળ કરુણા કંદ. એમનું આ ધરતી ઉપર અવતરણ હતું એ કેવળ કરુણાથી હતું. વાહ કરુણા વાહ, કરી કરુણા વાલો જે ભવ દુઃખ હર્યા, આપણા એકના નહીં અસંખ્ય આત્માઓના જન્મ મરણ સંસ્કૃતિના ગર્ભવાસના દુઃખ હર્યા, બધા એને પોતાના સુખે સુખ્યા કર્યા. આ છે મહારાજની કરુણા.
અતિ કરુણામય છે એની મૂર્તિ જો,
અતિ કરુણામય છે એની મૂર્તિ જો,
હો અતિ કરુણામય છે એની મૂર્તિ જો,
અતિ કરુણામય છે એની મૂર્તિ જો.
પ્રેમી જન નવ મેલે ઘડી ઓરથી જો,
પ્રેમી જન નવ મેલે ઘડી
કેવળ કરુણા કર, અતિ કરુણામય મહારાજની મૂર્તિ. જેને જેને એ મૂર્તિનો મહિમા થયો છે ને, એ મૂર્તિ ભૂલતા નથી. એને મૂર્તિ સિવાય કોઈ તાન નથી, એને મૂર્તિ સિવાય કોઈ સુખ નથી લાગતું. કડવું દેર જેવું દુઃખ લાગે. આ છે મહારાજની મૂર્તિની મહત્તા, વિશેષતા. પ્રેમી જન નવ મેલે ઘડી ઉરથી જો, અતિ કરુણામય છે એની મૂર્તિ જો. આ છે પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી આવેલો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહિમા. આપણા હૃદયમાં જો આવો મહિમા આવી જાય ને, તો આપણે પણ પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમી પરમહંસ ગણાઈએ, થઈ જઈએ, એના જેવા મહારાજના દિવ્યાનંદમાં ડૂબી જઈએ. કરવા જેવું આ છે, બીજી બધી ધમાલને બબાલ કર્યા વિના. અતિ કરુણામય છે એની વાતળી જો. જેણે શ્રીમુખના વચનામૃત સામે બેસીને સાંભળ્યા છે, એ બધાનો આ અનુભવ છે કે મહારાજ જ્યારે બોલતા ને, ફૂલ ઝરતા ફૂલ, એના જેવું મીઠું બોલતા વિશ્વમાં કોઈને આવડતું નહીં, એમ આધારાનંદ સ્વામીનો અનુભવ છે. અતિ કરુણામય છે એની વાતળી, વચનામૃત, બોલી બહુ મીઠી. આવકારો એટલે આહા, એની આગળ દુનિયાની તમામ મીઠાશો શરમિંદી બને. ચાહે એ કોયલ હોય, આ કોકિલ કંઠી કોઈ ગાયિકા હોય, યા તો વાંસળી જેવું મીઠું, યા તો સિતાર કે સંતૂર કે વાયોલન જેવા મીઠા વાદ્યો, પણ મહારાજના મીઠા અવાજની આગળ કર્કશ લાગે એટલું મારો વાલો મીઠું બોલતા હતા. અતિ કરુણામય છે એની વાતળી જો, સાંભળી ઠરે છે મારી છાતળી જો, અતિ કરુણામય છે એની આંખડી જો. એ આંખ જેના ઉપર પડી ને, આ હા હા, જાણે પ્રેમની વીજળી પડી. જેમ આ જગતમાં કોઈની ઉપર આકાશમાંથી વીજળી પડે તો એ વ્યક્તિ બળીને ખાક થઈ જાય, ઝાડવું બળીને ખાક થઈ જાય, પણ મારા પિયુજીની અમી દ્રષ્ટિરૂપી પ્રેમની વીજળી જેના ઉપર પડે ને, એની મૂળ માયા બળીને ખાક થઈ જાય. અને એ આત્મા અક્ષરધામ બની જાય અને એ આત્મામાં રમતા જમતા આનંદ કરતા મહારાજનો એને અખંડ સાક્ષાત્કાર થઈ જાય. એ છે વાલાની કરુણામય આંખડીની એકમાત્ર ઝલક, એકમાત્ર અમી દ્રષ્ટિ.
હો અતિ કરુણામય છે એની આંખડી જો,
અતિ કરુણામય છે એની આંખડી જો,
હે અતિ કરુણામય છે એની આંખડી જો,
અતિ કરુણામય છે એની આંખડી જો.
જાણે શરદ કમાલ કેરી પાંખડી જો,
જાણે શરદ કમાલ કેરી પાંખડી જો,
હે જાણે શરદ કમાલ કેરી પાંખડી જો. અતિ કરુણામય વાલાની ચાલ છે જો,
અતિ કરુણામય વાલાની ચાલ છે જો,
હે અતિ કરુણામય વાલાની ચાલ છે જો,
અતિ કરુણામય વાલાની ચાલ છે જો.
પ્રેમાનંદ નિર્ખીને, હો પ્રેમાનંદ નિત નિર્ખીને નિહાલ છે જો,
પ્રેમાનંદ નિત નિર્ખીને નિહાલ છે જો,
પ્રેમાનંદ નિત નિર્ખીને નિત નિર્ખીને નિત નિર્ખીને નિહાલ છે જો,
પ્રેમાનંદ નિત નિર્ખીને નિહાલ છે જો.
કરુણાના સાગર કુંવર ધર્મના જો,
કરુણાના સાગર કુંવર ધર્મના જો,
હો કરુણાના સાગર કુંવર ધર્મના જો,
કરુણાના સાગર કુંવર ધર્મના જો.
હે કરી કરુણા કાપ્યા બંધ,
કરી કરુણા કાપ્યા બંધ
કર્મના જો,
કરી કરુણા
છે. વર્ષો સુધી જેઓએ ભગવાન સ્વામિનારાયણની સાનિધ્ય રહીને એમને જોયા, સ્પર્શ્યા, ભેટ્યા, જેની સાથે રમ્યા જમ્યા, એ પ્રેમાનંદ સ્વામીની અનુભૂતિ. આજકાલના લોકો ભગવાન સહજાનંદ સ્વામી વિશે કંઈક બોલે છે એને પહેલાં આ બધું જાણવું જોઈએ. કોણ હતા એ સહજાનંદ સ્વામી એને સમજવું જોઈએ. એવું નહીં સમજવાનું કે 200 વર્ષ પહેલાં થયેલા એટલા બધા મહાન કેમ કહેવાય, એવું ના બોલાય. કેમ જે દે દિવસે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા હતા ત્યારે એને વર્ષો ક્યાં થયા હતા, તો પણ વ્રજની ગોપીઓએ એને પરબ્રહ્મ જાણીને માણ્યા છે. પાંડવોએ, કુંતાજીએ, વિદુરજીએ એને સાક્ષાત પરમાત્મા માનીને માણ્યા, જાણ્યા, આશ્રયા. એણે એવું નહીં કીધું કે આજકાલના એને ભગવાન કેમ કહેવાય. અલા ભાઈ, ભગવાન તો 200 વર્ષની ક્યાં કરો છો? મનુષ્ય દેહમાં હરતા ફરતા પ્રગટ હોય તોય ભગવાન હોય, એ ભગવાન હોય, એને સમય સાથે શું સંબંધ છે ભાઈ? એ તો આદિ અનાદિ સત્ય મૂર્તિ છે. જ્યારે ધરતી ઉપર અધર્મ વધે, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, ત્યારે પરમેશ્વર આ ધરતી ઉપર આવે છે. એ તો આદિ અનાદિ સ્વરૂપ છે. એ જન્મ્યા એટલે એની સાથે કાળ શરૂ થયો અને એના ઉંમરની ગણતરીના આંકડાઓ મંડાણા એવું ના કહેવાય. અને એ જે જન્મ અને વિલય અંતર્ધાન થવું, એ તો એ મહારાજની લીલા છે. એનાથી કોઈ એની ઉંમર કે એની સાથે કોઈ કાળને સંબંધ નથી. પરમેશ્વર તો કાલાતીત છે. માટે ભૂલ કરે છે એ લોકો કે જે ભગવાન સ્વામિનારાયણને આજકાલના 2000 વર્ષના એમ કહીને થોડું આમ તેમ વિચારે છે. એને સમજવું જોઈએ કે એકવાર ભગવાન રામચંદ્રજી પણ બહુ ટૂંકા કાળના કે વિદ્યમાન હતા. શ્રી કૃષ્ણ ભગવાન પણ બહુ ટૂંકા કાળના ને વિદ્યમાન હતા. આજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને 5,500 વર્ષ થયા, પણ આજથી 5,500 વર્ષ પહેલાં તો લોકો એમને એવું જ કહેતા હશે ને કે હવે આજકાલના 25 વર્ષ પહેલાં થયા, 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં નંદ યશોદાને ત્યાં રહ્યા એને ભગવાન કેમ કહેવાય, ભગવાન તો સનાતન હોય એને કહેવાય. તેથી લોકો એને એવું કહેતા હશે, પણ એ કાંઈ માપદંડ કે વિચારધારા શાસ્ત્રીય નથી, સમજમાંથી ઉદ્ભવેલી નથી, એ તો કાંઈક અજ્ઞાનમાંથી કા રાગદ્વેષમાંથી કા પક્ષમાંથી. માટે ભગવાન સ્વામિનારાયણની સાથે જે રહ્યા છે, જેણે એ પરમાત્માનો અનુભવ કર્યો છે, એ પરમાત્મા વિશે જે બોલે ને એ પરફેક્ટ. બાકી તો બધો છે ને સમજવા જેવો તાલ છે. કેવું સરસ લખ્યું છે આ કવિઓએ. બસ આમાંથી જ ભગવાન સ્વામિનારાયણનું આદિ અનાદિ સત્ય સનાતન પરમાત્મા પણું આપોઆપ પ્રગટ થાય છે, આપોઆપ પ્રગટ થાય. જાણવા વાળા જાણે, માનવા વાળા માણે, હા હા હા, અને બાકીના બધા એમનામ રહી જવાના. ભગવાન સ્વામિનારાયણનું હસવું એણે એની આંખે જોયું છે. સૌને આનંદથી ભરી દેતા, બ્રહ્માનંદ વરસાવતા સહજાનંદ સ્વામીને એણે રોજ નિરખ્યા છે. મહારાજની મૂર્તિ સાથે પોતાના આત્માની ચેતનાને એકાકાર કરીને એ રસરૂપ મૂર્તિનો એણે અનુભવ કર્યો છે અંતરના ઓરડે. અને એ થયું છે માત્ર ને માત્ર સહજાનંદ સ્વામીની કરુણાથી. અને એટલે સ્વામી ગાઈ શકે, હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ,
હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ,
રસરૂપ મૂર્તિ રે હો, કે રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્લભે,
આજ મારે ઓરડે રે
આવ્યા અવિનાશી અલ્લભે. વાલા સંતો ભક્તો, એક કરુણાની વાત કરો. એકવાર મહારાજ ગઢપુરમાં ઉગમણી વાંશરી દાદા ખાચરના દરબારની, કે જ્યાં મહારાજ કાયમ થાળ જમતા હતા, મોટી બા લાડુમાં મહારાજને જમાડતા હતા, એ વાંશરીએ મહારાજ બેઠા હતા. બરોબર એ સમયમાં મુકુંદાનંદ બ્રહ્મચારી પાકી કેરીઓની થાળી ભરીને મહારાજ આગળ મહારાજને જમાડવા માટે લાવ્યા. મસ્ત મજાની સુગંધીદાર પાકી ગુજરાતની કેરીઓ હતી. મહારાજને બહુ કેરી ભાવતી, મહારાજ કેરી કાયમ સિઝનમાં બહુ જમતા. એટલે વાલા ભક્તો, ક્યાં ક્યાંથી મહારાજને માટે માથે મોટા ટોપલા ચડાવીને તડકામાં હાલીને ઠેઢ ગઢડે પ્રભુને ભાવથી કેરી જમાડવા માટે જતા આવતા, એવી બધી બહુ લીલાઓ છે. ભક્તો ભાવથી કેરીઓ મોકલતા હતા, એ અનુસારે મહારાજ માટે ગુજરાતમાંથી પ્રેમી ભક્ત માથે ટોપલો ઉપાડી તડકાના ચાલીને કેરીઓ લાવેલા, અને બ્રહ્મચારીએ ધોઈને ઘોળીને મહારાજ માટે થાળીમાં કેરીઓ આણી અને મહારાજને કેરી જમાડે છે. મહારાજે એક કેરી લીધી અને જમવા માંડ્યા. એટલી બધી કેરી મીઠી, પણ એ ભક્તના ભાવને કારણે મહારાજને અનંત ગણી મીઠી લાગે. કોઈ કેરીના સ્વાદમાં મહારાજને મીઠાશ હતી એવું નહીં, ભક્તના પ્રેમની મીઠાશ પુરુષોત્તમને આવતી હતી. એટલે મહારાજે શું કર્યું, કેરી પહેલાં તો ચૂસીને રસ પીધો, પછી કેરીનું ગોટલું મહારાજે બારું કાઢી અને ગોટલું જ ચૂસ્યું, અને પછી મહારાજે કેરીનું જે છાલકું હતું એને અવળું કર્યું. અવળું કરીને પછી અંદર હાથ નાખીને પછી મહારાજ એ છાલકું ચૂસે છે. ઉગમણે બારને ઓરડે બધા બેઠા બેઠા દર્શન કરે છે. ઘણું બધું આશ્ચર્ય જેવું પણ જોનારાને લાગે છે કે સ્વામિનારાયણે કોઈ દી હિન્દુસ્તાનમાં કેરી નહીં જોઈ હોય, આવી રીતે કેરી ખાય, છાલકું જ ચૂસ ચૂસ કરે છે. પણ એ છાલકું નહોતા ચૂસતા વાલા ભક્તો, પ્રેમી ભક્તની પ્રેમ ધારાને ચૂસતા હતા, પ્રેમી ભક્તના પ્રેમ રૂપી રસને ચૂસતા હતા અને પોતાની રસરૂપ મૂર્તિનું પ્રદાન કરતા હતા ભક્તને. આ આપલે હતી એને અજ્ઞાની દુનિયા શું સમજે ભાઈ. પણ આવી બધી લીલા જોઈને ભગવાનના સખા બ્રહ્માનંદ સ્વામીને ગદગદિયા થાય છે. એ ધીમે રહીને કે મહારાજ બસ એકલા એકલા અમારે હામાં બેઠા બેઠા આમનામ જોયા જ કરવાનું, એટલે મહારાજ તો કાંઈ બોલતા જ નથી, ચાલખું જ સુશા કરે. એટલે બ્રહ્માનંદ સ્વામીને એવું લાગ્યું કે મહારાજ તો આજ પ્રેમમાં મશગુલ છે, કાંઈ ધ્યાન નહીં દે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારીને કહ્યું, હે બ્રહ્મચારી આમાંથી એક કેરી મને આપો ને. બ્રહ્મચારી તો કાંઈ સંતોને તો ના પાડી શકે નહીં, અને એમાંય ભગવાનના સખાને બ્રહ્માનંદ સ્વામી મોટેરા સાધુને કેમ ના પાડવી. એટલે પોતાની થાળીમાંથી મુકુંદ બ્રહ્મચારીએ કેરી લઈને બ્રહ્માનંદ સ્વામીને આપવા જાય છે, ત્યાં મહારાજ બોલ્યા, નહીં હો, નહીં, આમાંથી તો અમારે કોઈને એક પણ કેરી આપવી નથી. બ્રહ્માનંદ સ્વામી કે વાહ મહારાજ, કેમ આ બધી તમે જમી જવાના છો? હા હા, કોઈને કંઈ નહીં મળે, આ તો અમારા પ્રેમી ભક્ત ઠેઠ ગુજરાતમાંથી આવા ધોમ ધકતા તાપમાં માથે ઉપાડીને અમારા માટે લાવ્યા છે, માટે અમારે પ્રસાદીની કેરીઓ એમને આપવી છે, તમને નહીં. આવું કહી દીધું. પછી કેરી જમવા માંડ્યા. પછી જમતા જમતા વાલાજીને આનંદ આવી ગયો, એટલે એક કેરી મુક્તાનંદ સ્વામીને આપી. એટલે બ્રહ્માનંદ સ્વામીની આંખો પોળી થાય કે ન થાય. વાહ, ગુરુ ચેલાને હેત બહુ. પછી ધીમે રહીને એક કેરી નિત્યાનંદ સ્વામીને આપી. ત્યાં સુધી તો બ્રહ્માનંદ સ્વામીને બહુ વાંધો નહોતો, કેમ જે એ બે સંતોને બ્રહ્માનંદ સ્વામી મોટેરા માનતા. અને પછી તો મહારાજ આમ ઉલાળી ઉલાળીને બધા સાધુને, લ્યો સ્વામી, નામ દઈને બોલે, લ્યો પ્રેમાનંદ સ્વામી, લ્યો નિષ્કુળાનંદ સ્વામી, બધાને આપી, બ્રહ્માનંદ સ્વામી ન આપી. બ્રહ્માનંદ સ્વામી હવે કાંઈ નથી બોલતા, એમને કાંઈક ખ્યાલ આવી ગયો કે કુછ તો ગડબડ હોઈ. અને પછી છેલ્લે બ્રહ્માનંદ સ્વામીને કેરી આપી. હવે હવને આશ્ચર્ય તો થાય કે આવું કેમ કર્યું મહારાજે. આમ તો સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે પ્રસાદી તો માંગીને લેવી. બ્રહ્માનંદ સ્વામી આમ તો સત્સંગી જીવનની આજ્ઞા પાળી, પણ કેરી હવની છેલ્લે મળી. આવું થયું ભાઈ, જે થયું એ જોનારા એ લખ્યું. પછી ઇંતેજારી તો થાય હવ ને જાણવાની, પણ કોઈ પૂછી નથી શકતું. પણ મહારાજ જ પોતે આપમેળે ખુલાસો કરે છે, બોલ્યા, આ મુક્તાનંદ સ્વામીને કેરી ખાવાનો, પ્રસાદી લેવાનો સંકલ્પ પણ ન થયો તો એમને પ્રથમ મળી. આવું બોલ્યા, એમને પ્રથમ મળી. અને નિત્યાનંદ સ્વામીને સંકલ્પ થયો પણ બોલ્યા નહીં ત્યારે એમને તે પછી મળી. અને બ્રહ્માનંદ સ્વામીએ માગી એટલે સર્વની પાછળ મળી. આવું બોલ્યા બેઠા બેઠા. બ્રહ્માનંદ સ્વામી તો કાંઈ જેવા તેવા વિદ્વાન ને કવિ નહીં ને, એટલે એ બોલ્યા, પણ મહારાજ તમે તો ખરી વાત કરો છો, મુક્તાનંદ સ્વામી તો સર્વના ગુરુ અને હું તો એમનો ચેલો, એટલે નાનો ન કહેવો. અને જુઓ મહારાજ, નાના છોકરા મા બાપ પાસે માગે તે કાંઈ વાંક કહેવાય નહીં હો. એવા મર્મના વચન સાંભળીને મહારાજ બહુ હસ્યા. અને પછી એવું બોલ્યા, મુક્તાનંદ સ્વામી આ કવિ, આહા, આવા વેણ એ ક્યાંથી ગોઠવી રાખે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, કવિ હોય ને કવિ એને સહેજે એવું સાંભળી આવે, એનું મગજ જ એવું હોય, એવું એવું એના માઇન્ડમાંથી આવે ને એટલે જગતમાં કહેવાય છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે. આવી અદ્ભુત વાત છે. પછી મહારાજ જમેલી જે કેરીઓ હતી તે કેરીઓ જે હરિભક્તો લાવ્યા હતા એમને પ્રસાદી તરીકે આપે છે, ત્યારે હરિભગતને બહુ આનંદ થાય છે અને કેરીઓ આપતા આપતા વાલો મારો મંદ મંદ હસે છે, અતિ કરુણા વરસાવે, આંખમાંથી અમૃતની ધારા થાય છે મહારાજની આંખમાંથી. હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ,
હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ,
રસરૂપ મોર તેરે શ્રી હરિ કેવળ કરુણા કંદ,
રસરૂપ મોર તેરે શ્રી હરિ કેવળ કરુણા કંદ,
અદ્ભુત ઉપમારે કહેતા શેષન પામે પાર,
અદ્ભુત ઉપમારે કહેતા શેષન પામે પાર,
હરિને મોર તેરે જાણે આવ્યો રસ શૃંગાર ધરી,
ને મોર તીરે જાણે આવ્યો રસ શૃંગાર
ધરી, ને મોર તીરે ધરી, ને મોર તીરે જાણે આવ્યો રસ શૃંગાર, અદ્ભુત ઉપમા રે કહેતા શેષન પામે પાર,
અદ્ભુત ઉપમા રે કહેતા શેષન પામે પાર,
ઓ કહેતા શેષન પામે પાર,
ઓ કહેતા શેષન પામે પાર.
પરમેશ્વરને ઉપમા કેમ આપવી, કેવી આપવી, શેની આપવી? કરોડો બ્રહ્માંડમાં કોઈ એને સમકક્ષ નથી કે એની એને ઉપમા અપાય. એને માટે મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં વારે વારે એવી વાત કરી કે જેની એને ઉપમા દેવાય, કે જેની એને ઉપમા દેવાય. એવું કાંઈ છે જ નહીં, પછી કહેવા ખાતર કહેવું પડે. એ પરમેશ્વરની વાત કરતા શેષ ન પામે પાર, અને તોય એક ઉપમા આપી દીધી કે જાણે શૃંગાર રસ મૂર્તિ ધરીને અહીંયા સાક્ષાત પ્રગટ ના થયો હોય. ઉત્પ્રેક્ષા અલંકાર કહો. આહા હા, મહારાજ કેવા રૂપાળા હતા, કેવા શોભતા હતા. મહારાજને જે કાંઈ વસ્ત્ર અલંકાર ધરાવીએ એ જોનારાને એટલી હદે ખેંચી લેતા હતા કે જાણે રસ શૃંગાર મૂર્તિ માન આ રૂપે આવી ગયો હોય. શૃંગાર રસ નવ રસ છે, એમાં એક રસનું નામ શૃંગાર રસ છે. એને કહેવાય પર્સનલ આકર્ષણ, વ્યક્તિત્વ, એની બોડીનું વ્યક્તિત્વ, એની ચાલ મટકા લટકા વગેરે એક પર્સનલ અદ્ભુત ખેંચાણ હોય છે. એ ભગવાન સ્વામિનારાયણમાં ગજબનું હતું. ગજબનું એટલે એની વાત કરો, દુશ્મન પણ જોઈ રહે, મારવા આવ્યો હોય ને એ મહારાજની મૂર્તિ જોઈને જ પગે લાગે, એવા મહારાજ આકર્ષક હતા. મુક્તાનંદ સ્વામી પણ બહુ રૂપાળા હતા, એટલે મહારાજ એમને એમ કહેતા હતા કે તમે હંમેશા છે ને આખું શરીર ઓઢીને રાખજો, કોઈની નજર પડે તમારા માથે. પરંતુ કોઈ મારવા આવ્યું હોય તો મુક્તાનંદ સ્વામી બોલે ને ત્યારે પેલો પગમાં પડી જાય, કેમ જે સ્વામી એટલા બધા મીઠા બોલા ને એટલા બધા વિવેકી હતા કે એની વાણી સાંભળીને માણા પાણી થઈ જતા, પથરા ઓગળી જાય સ્વામી બોલતા હોય ને ત્યારે. પણ મહારાજની તો મૂર્તિ જ કાફી, બોલવું ન પડે મહારાજને. કોઈ મારવા આવ્યો એને દર્શન કરે ને સીધો પગમાં પડે. જો મહારાજ પગમાં પાડવા માંગતા હોય તો ધરીને મૂર્તિ રે જાણે શૃંગાર રસ સાક્ષાત નો થઈ ગયો હોય મૂર્તિ માન. દલપત રામના દીકરા નાલાલાલ આ વિશે થોડુંક લખે છે વડતાલે દર્શને આવતા, એ પણ કવિ હતા. એણે કવિશ્વર દલપતરામ નામે પુસ્તક લખ્યું છે. એના પહેલા ભાગમાં મહારાજ વિશે એણે આવું લખ્યું કે શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનો મુદ્રા આકર્ષણ અનોખું હતું. એટલે કે મહારાજની આકૃતિનું આકર્ષણ કંઈક અનોખું હતું. લાખો લોકોને જોતા જ મોહની જગાડે એવું મહારાજનું સ્વરૂપ હતું. મહારાજને જોયા નથી કે મોહ થયો નથી, ભાન ભૂલ્યા નથી. વચનામૃત, શિક્ષાપત્રી, સદ્ધર્મ પ્રણાલિકાઓ, કવિઓ, સદગુરુઓ, ઉત્સવો, સમયાવો, એ સકળ ધર્મ સામગ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને હાગમટે સાંપડી છે. કવિ નાનાલાલ, આ બધું સ્વામિનારાયણ સંપ્રદાયને હાગમટે એટલે કંઈ બાકી નહીં હોય એટલું બધું મળ્યું છે આ સંપ્રદાયને. એ સંપ્રદાયના ને આ ભારત દેશના ધન્ય ભાગ્ય છે. સંપ્રદાયને આ બધું હાગમટે મળ્યું છે એટલે સંપ્રદાયના ધન્ય ભાગ્ય, અને આવો સંપ્રદાય ભારત દેશને સાંપડ્યો છે માટે ભારત દેશને ધન્યવાદ. કવિ નાનાલાલ કહે છે. આટલી વાત કર્યા પછી કવિ પણ બોલ્યા. પણ એટલે આપણે ઊભું રહેવું પડે. આ કિંતુન પરંતુન પણ ને એવું આવે ને એટલે જરા સજાગ કાન કરવા પડે. પણ એ સર્વે સંપત્તિઓ એક પલ્લામાં મૂકી દો અને બીજી એક સંપદ આપને હું બતાવું છું એ બીજા પલ્લામાં મૂકો, તોય પણ એ બીજા પલ્લાની દાંડી નમે એવી એક મહાસંપદ સંપ્રદાયના બીજ રોપાતા હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે હતી, એ સ્વામિનારાયણ ભગવાનની બોલતી ચાલતી મૂર્તિ એ એક બહુ મોટી સંપત્તિ હતી. એ ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત સ્વરૂપ, એની આંખો, એના ગાલ, એની નાસિકા, એના હોઠ, એનો મૂછનો દોરો, એનું કપાળ, એના નેણ, એની પાપણ, એના તિલચીન, એનો એ વાત જ જવા દે. એ સંપત્તિને શ્રીજીનું મુદ્રાકર્ષણ કહેવાય છે, પર્સનલ મેગ્નેટિઝમ. અદ્ભુત પર્સનલ મેગ્નેટિઝમ. પરબ્રહ્મ પણ અવતાર ધરે છે ત્યારે કાળધર્મને ઓઢે છે. એટલે આજે એ મહાસંપદ સંપ્રદાય પાસે નથી, પણ ત્યારે તે દૈવી સંપ્રદાયમાં અણમોલી હતી. આ વાત સાચી છે. આજે તો એ મહારાજની હાલતી ચાલતી મૂર્તિ આપણી પાસે નથી. કાળધર્મને મહારાજ અવતાર ધરે ત્યારે અનુસરે, અને સંત કવિઓએ એ સ્વામિનારાયણ ભગવાનની અનેક કળા, અનેક રૂપ માધુર્ય, અનેક વેળાએ ને અનેક વિધે પોતાની કૃતિઓમાં વર્ણવેલ છે. એણે જોયું જાણ્યું અનુભવ્યું છે, એણે લખ્યા વગર રહેવાનું નથી, એમ કહીને કવિ નાનાલાલ આ પંક્તિ લખે છે. કમળ નયન કટાક્ષમાં મારા તાણી લ્યો છો પ્રાણ જોઈને જીવું છું. કમળ નયન કટાક્ષમાં મારા તાણી લ્યો છો પ્રાણ, તમે તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર આમ કરો ને ત્યાં મારા પ્રાણ નીકળી જાય છે, વગર મતે અમારું મોત થઈ જાય છે. એટલે કે અમારા દેહમાં અમારો જીવ રહેતો નથી, તમારી મૂર્તિ ખેંચાઈ જાય છે. એ બાત હૈ, આ એની અનુભૂતિ છે. બ્રહ્મ વિદ્યાની વાતો રે સભામાં એ કરતા, એના મુખ કમળથી રે કેવળ અમૃત જરતા, કેવળ અમૃત જરતા. બોલો, સંત અનુભવી કવિઓનો આ અનુભવ બોલે છે. હવે આજકાલને આપણે બધા બહુ ન બોલીએ તો સારું, બોલીને બગાડવું જ છે ને, અનુભવ તો કાંઈ છે નહીં. અને મફતનું આડોળું ભડભડ કરવું, એના કરતાં જે સહજાનંદ સ્વામીને મળ્યા છે, જેણે સહજાનંદ સ્વામીને જાણ્યા છે, જોયા છે, એના અનુભવને આપણે માણીએ, બસ એમાં ડૂબી જઈએ. કવિ નાનાલાલ કહે છે, ગહન અવર્ણ્ય અર્થ સ્પષ્ટ ગુરુત્વાકર્ષણના આ તો કીર્તનો છે, ખાલી કીર્તનો. આ કીર્તનમાં કવિઓએ પોતાના અનુભવને કંડારવા માટે એને જે કાંઈ શબ્દ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડિક્શનરીમાંથી મળ્યા એ એણે નાખ્યા. પદલાલિત્ય રસ બસ બધું મૂક્યું તો પણ અર્ધવર્ણ્ય અવર્ણ્ય પૂર્વવર્ણ નહીં થઈ શકતું, અર્ધ સ્પષ્ટ પૂરું સ્પષ્ટ નથી, અડધું પડધું મહારાજનું સ્વરૂપ આ કાવ્યો બાવ્યોથી આપણે કલ્પી શકીએ. કેમ જે ગહન છે આ કીર્તન છે, પણ શ્રીજીના આકર્ષણ મંત્ર એથી એ સ્પષ્ટ અને અંજવાળા જેવા દેદીપ્યમાન તેદી હતા. મહારાજ વિશે લખેલા કાવ્યો કીર્તનો માણસ વાંચે અને પછી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે ત્યારે એને એમ થતું હતું કે આ લખ્યું એમાં તો કાંઈ પૂરું આવ્યું નથી. આ આવું થતું. ઘણી જગ્યાએ કોઈકના વખાણ આપણે સાંભળ્યા હોય ને પછી જ્યારે એને રૂબરૂ મળીએ ને ત્યારે એમ થાય કે વખાણે છે એવું કાંઈ આમાં છે નહીં. આ એનાથી ઉલટું છે. મહારાજના વખાણ કોઈએ કે ખૂબ સંતો ભક્તોએ ક્યાંક કર્યા અને એ વ્યક્તિએ જ્યારે મહારાજને જોયા ત્યારે એમ થયું કે એક ટકોય મારી આગળ વખાણનારા એ આના વખાણ નથી કર્યા. ક્યાં મહારાજ, કેવા મહારાજ. શ્રીજીનું મહાનુભાવ મુદ્રાકર્ષણ સંપ્રદાય સંહિતાનો જાણે ગાયત્રી મંત્ર હતો. એટલે અદ્ભુત ઉપમા રે કેતા શેષન પામે પાર, અદ્ભુત ઉપમારે કેતા શેષન પામે પાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર, કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે, કે આવ્યા અવિનાશી અલબે. મહારાજનું મુદ્રાકર્ષણ કેટલું જોરદાર હતું એની એક વાત હરિલીલામૃતમાં આચાર્ય વિહારી લાલજી મહારાજે નોટ કરી, ઘટેલી ઘટના એ આપને સંભળાવું છું. એક સમય શ્રીજી મહારાજ વડતાલથી ધોલેરા થઈ બરવાળે પધાર્યા, વડતાલથી નીકળ્યા ધોલેરા ગયા અને ઘેલાશાના બરવાળે આવ્યા. તે વખતે મહારાજની સાથે કોણ કોણ હતા? લેખક લખે છે, એક દાદા ખાચર હતા, બીજા સોમલા ખાચર હતા, ત્રીજા સુરા ખાચર હતા, ચોથા ધોલેરાવાળા પૂજાભાઈ અને બીજા થોડાક આમ અસવારો હતા. હવે બરવાળામાં ઉતાવળી નદી પાદરમાં થઈને નીકળે છે કે જે બોટાદ સારંગપુર કુંડલ વગેરે થઈને પસાર થયેલી નદી બરવાળે નીકળે. આ ઉતાવળી નદીમાં ભગવાન સ્વામિનારાયણ અને સખાઓ ઘોડાને પાણી પાવા ગયા. ઘોડાને પાણી પાતા હતા અને બરોબર એ સમયે મહારાજ માણીગર માવો ઘોડે સવાર છે, ઘોડાને પાણી પાય છે. બસ આટલું જ એક દ્રશ્ય છે. સાથે તો બીજા ઘણાય ઘોડે સવારો હતા ક્ષત્રિયો, પરંતુ એ સહજાનંદ સ્વામીની મૂર્તિને જોતાની સાથે પાણી ભરવા આવેલી બે બહેનો દેહભાન ભૂલી ગઈ એ વાત છે. એની મૂર્તિની માધુર્યતા કેવી હશે जल भरती हती तहनारी घोड़ा पावा रया गिरधारी। कौन हती है स्त्रियो? वसताना तनुज वशराम लुवाणा रहे बरवाले गाम राधा नामे तेनी घर नार्य जल भरती हती तेह ठार्य। वशराम भाई वस्ता भाई लुवाणा ना धर्म पत्नी राधा बेन बीजी बीजी सुतार दायानी माय जल भरती हती तेह त्याय। बेये भालिया श्री भगवान भूली गए तेह देहनु भान नदी तीरे बेड़ा मुक्या खाली बे श्री जीनी पासल चाली। आऊ थी એને કઈ ખબર ન રહી। પછી મહારાજ ગામ કુંડળ થઈ કારિયાણી આવ્યા, ત્યાં બે બાઈઓને વાસે આવતી જોઈને મહારાજે ઘોડા ઉભા રાખ્યા, કારિયાણીએ ઉભા રાખ્યા ઘોડા। ત્યારે સુરભક્ત કહે, મહારાજ એ તો ગઢડે ભેગા થશે માટે હાલો ને દરબારે આવું કઈ। મહારાજ કે હાલો તો પછી ઘોડા દોડાવીને ગઢડે ગયા અને ત્યાં સભા કરીને બિરાજમાન થયા। ત્યારે એ બે બરવાળાની બાઈઓ પણ ત્યાં આવી પહોંચી ને મહારાજના એક દ્રષ્ટિએ દર્શન કરતી કરતી સભામાં બેઠી। એ સમયે સુરાખાચર બોલ્યા, હે મહારાજ, કૃષ્ણ અવતારમાં જેવા ગોપીજન પ્રેમી હતા એવા આ અવતારમાં અત્યારે કોઈ હશે? સુણી ઉચર્યા અંતરજામી સર્વેશ્વર સર્વજ્ઞ સ્વામી ગોપીઓથી જેની અધિકાઈ એવી બાઈઓ છે આજ ભાઈ કહી એમ કૃપા દ્રષ્ટિ કરી બે બાઈઓને ઊભી કરી સભામાં કહ્યું કે પેલા બરવાળાથી આવેલા બહેનો જરા ઊભા થાવ। પૂછા એવો ના ગામને નામ પૂછું આવ્યા તણું અહીં કામ શા માટે આવ્યા? કહી બાઈઓએ બધી વાત કહ્યા નામને નાતને જાત ભાળ્યા તમને અમે ભગવાન। હવે હેતુ બોલે છે, અમે શા માટે આવ્યા? ભાળ્યા તમને અમે ભગવાન તેથી ભૂલી ગયા તન ભાન અમે તેથી ભૂલી ગયા તન ભાન તમારું રૂપ તમારી માધુર્યતા જાણે આવ્યો રસ શૃંગાર ધરીને મૂર્તિ માટે હે નાથ અમે આપના દર્શન કરવા માટે ભાન ભૂલીને ચાલી નીકળ્યા છીએ। ત્યારે શ્રીહરિએ કહ્યું, રાધાબાઈ તમારે તો ત્રણ દીકરીઓ છે, એમાં મોટી 8 વર્ષની બીજા નંબરની 2 વર્ષની અને ત્રીજી તો માત્ર 5 મહિનાની છે, એ રોઈ રોઈને મરી જશે બિચારી, એનું રક્ષણ કોણ કરશે? હવે રાધાબાઈ જે જવાબ આપે છે એ મારે ને તમારે કાળ જે કોતરા જેવો છે। સુણી બોલી હા તે રાધાબાઈ
સુણી બોલ્યા તે રાધાબાઈ
તમે રક્ષા કરી ગર્ભ માઈ
તમે રક્ષા કરી ગર્ભ માઈ
હો તમે રક્ષણ કરશો જ તેમ
તમે જ રક્ષણ કરશો જ તેમ
ચિંતા ચિત્તમાં રાખીએ કેમ
ચિંતા ચિત્તમાં
રાખીએ કેમ આપણે તો મલકાકાની ઉપાધિ કરી કરીને મરી ગયા છોકરા સૈયાની ઘરની કુટુંબની ધંધાની આ કહે છે કે તમે ગર્ભવાસમાં અમારી રક્ષા કરી છે શું હવે નહીં કરો? અમે શું કામ ચિંતા રાખીએ? કેટલો મહારાજનો વિશ્વાસ, કેટલું મહારાજનું કર્તૃત્વ દ્રઢપણે અંતરમાં મનાઈ ગયું છે, કેટલા બિંદાસ એકદમ સંસારથી ઉદાસને ભગવાનમાં લાગી ગયેલા છે, બોલો. આ સમજણનો પ્રતાપ છે. આપણે પણ જો આ રાધાબાઈ જેવી સમજણ આવે તો આવા જ આપણે પણ ભગવાનને ભરોસે આનંદમાં જીવતા થઈ જઈએ. અમે શું કામ ચિંતા રાખીએ? કે ત્યારે મહારાજ કહે, ઠીક, તમે લોકલાજ કેમ તજી? આવો સવાલ કર્યો આખી સભાને કંઈક બોધ આપવા માટે. કેમ જે સૌથી મોટું રાંઢવું આ જગતમાં મજબૂત જો કોઈ હોય ને તો એ લોકલાજ છે. લાજે લુગડા પહેરીએ, લાજે દીજે દાન, લાજ વિનાના માનવી એના લાંબા લાંબા કાન. આ જગતમાં પોતાની લાજ જાય એવી જ્યારે સ્થિતિ સર્જાણી ત્યારે કેટલાય ડાયા બુદ્ધિશાળી ભગત માણસોએ પણ ઝેર ગટગટાવ્યા છે. એ છે લાજ. આબરૂ માટે તો માણસ મરી જાય છે. તમે લાજ કેમ તજી? આ સાંભળીને એ બાઈઓ કહે, હે પ્રાણનાથ, અમે માત્ર લોકલાજ જ નહીં પરંતુ સર્વેનો સાથ તજો છે. એમ બધું જ તજ્યું, દેહભાને તજ્યું, પછી લોકલાજ તો ક્યાં? આમાં ક્યાં આવે? મહારાજ બધું છોડી દીધું છે, ઘરબાર અને સંસાર તજો છે, પણ કેવળ આપને માટે. કર્યું જીવિત પણ કુરબાન, લોકલાજ તો તૃણની સમાન. કર્યું જીવિત પણ કુરબાન, તમારી રૂપ માધુરી જોઈને. હવે એમાં લોકલાજ તો અમારે તણખલા જેવી. તમે માથા થકી પ્રભુ મોંઘા, પ્રાણ સાટે મળો ને તોય સોંઘા કે છે. આવું બોલો હશે ને આપણે આવો મહિમા મહારાજનો. વાહ, મહારાજનો મહિમા જો તો ખરા. આવા મહિમા વાળાની વાતેથી જ આપણા મહિમા આવશે. આવી કથાથી જ માઇલો અંતરાત્મા જરા આળસ મરડીને જાગીને ઊભો થાય અને ભગવાન માટે જીવતો થાય. બાકી તો દેહ માટે, ઇન્દ્રિયો માટે, વિષય માટે, ઘર માટે, સંસાર માટે, આબરૂ માટે, મોટા થવા માટે, મેં કર્યું એમ બધાને નોંધાવા જીવન જીવાય છે. પરમેશ્વરને માટે તો વિરલા કોક જીવે કે જેને જેમ છે એમ મહારાજ સમજાણા હોય. બાકી બધા અહીં નહીં ઘોસળા મારે, અહીં નહીં મહારાજ સુધી દ્રષ્ટિ જ નહીં. અને જેની પ્રભુ સુધી દ્રષ્ટિ પહોંચી છે એને માન અપમાનની અસર જ નથી થતી. એને તમે કહો કે આટલા બધા તમારા વખાણથી આટલું બધું તમારું સન્માન માન ચારે કોઈ વાહ વાહ, તો તમને કાંઈ ગદગદિયા નથી થતા, ગલગલિયા નાર્યના? કેમ? તો કે વો હમારો મકસદ નહીં હૈ, હમ ઇસલિયે કુછ નહીં કરતે, એ હમારા ટાર્ગેટ નહીં હૈ. અચ્છા, તો તમારું આટલું બધું અપમાન થાય છે, લોકો ગાળો દે છે, રમ રમાવીને કોઈક મારવા ફરે છે તમને, કે હાથમાં આવી તોડી નાખી તને, તો એની કાંઈ તમને વેદના પીડા થતી નથી? તો કે ના રે ના, એનાથી આપણને શું ફેર પડે? ક્યાં ગુમડા થાય છે? ના રે ના. અમારો એ પણ જીવન ધ્યેય નથી કે અમને લોકો ગાળો ના દે, અમારી નિંદા ના કરે, અમારું વાંકું ન બોલે, બસ એવું અમારે જીવવું, એ અમારો મકસદ નહીં, જીવન ધ્યેય નહીં. તો તમે શા માટે જીવો છો? એક જ આશાએ જીવીએ છીએ, અમારો અંતર આત્મા મૂર્તિમાન ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, એના સંતો રાજી થાય, એના ભક્તો રાજી થાય, અમારા અસ્તિત્વને લઈને એમને આનંદ મળે, એમને ખુશી મળે, એટલે જ અમારું અસ્તિત્વ છે. એને માટે છે, અમારા માટે અમે નથી. હવે અમને માન અપમાનની ક્યાંથી અસર થાય? આ છે ભક્તની સમજણ, આ છે એની ઊંચાઈ. અને એની ઊંચાઈને બિચારા અજ્ઞાની હરીફાઈ વાળા મોટાની મોટાઈને ઈર્ષાને લઈને નહીં સ્વીકારી શકતા એવા બધા બિચારા મુશ્કેલીમાં જોવાય. અને એ જેમ ઈર્ષા કરે, જેમ ગોટે ચડે, જેમ ઘુંબર્યું ન્યાન્યા મારે, એમ એમ ભગવાન ઓલ્યાની ઉપર વધારે રાજી થાય અને વધારે શક્તિ ભક્તિ કાર્ય કુશળતા આપે અને ઓર આગળ વધતો જાય. એમ ઈર્ષાળુઓ ઓર પાછળ રહેતા જાય અને બળતા જાય. આ સત્ય કહું છું, અનુભવાય છે આપણા જીવનમાં પણ અને બીજાના જીવનમાં પણ. બરોબરી આ માયા મહા ખતરનાક માયા છે, એમાં મોટા મોટા એ બધા ગૂંચવાનેલા હોય છે. અને એટલે જ બધા જ સંતોએ અને ખુદ સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં અનેક વાર કહ્યું છે, કોઈના બરોબરિયા થવું નહીં. બરોબરિયા માયા, માયાના અનેક રૂપ છે, એમાં એક રૂપ છે બરોબરિયાપણો. આપણાથી જે ગુણે કરીને બધી રીતે સક્ષમ હોય, મોટા હોય, તો પછી એને મોટા સ્વીકારીને આપણે એના દાસ થવાય, એની પાસે નાના થઈને રહેવાય. પણ એમ કેમ નાના થવું, ઉંમરમાં મોટા, આમ બધી સત્તા પદવીઓ મોટી, હવે નાના થવું કોકની આગળ, એ તો મરી જવું સારું હો. બાકી એ નહીં થાય, બીજું જે બગડવું એ બગડે, બાકી એ કેમ થાય. આ આપણી કઠણાઈ છે, અજ્ઞાનના ગાંઠા માલકર જાયમ ઓળખીએ પણ ગાંઠો નીકળે નહીં. આ હલવાણેલો હોય બરાબર, ખબર પડે કે આ મારી ભૂલ કહેવાય, માન કહેવાય, આ મને ઈર્ષ્યા કહેવાય, આ દેખાય કહેવાય, હું ખરેખર મોટાની મોટાઈ ગુણ ક્ષમતા સ્વીકારી નથી શકતો, બરોબરિયા તો માનીને બેઠો છું, પણ ક્યારેક ક્યારેક મને એમ લાગે એ તો મારીથી નાના જ કહેવાય. તકલીફ છે, મુશ્કેલી છે, એટલે આઈને ઘુમરિયા ખવાય છે. બાકી સમજણ જેથી આવશે તેથી એમ થશે કે આપણે તો ભગવાન જોઈએ છીએ, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે જ આપણું નિર્માણ છે, બાકી બીજી માથાકૂટમાં આપણે પડવાની નહીં. આપણાથી બધાને આનંદ થાય છે, સુખ થાય છે, મજા આવે છે, બસ જીવન ધ્યેય સફળ. લહેર કરો, તમે માથા થકી પ્રભુ મોંઘા, પ્રાણ સાટે મળો તોય સોંઘા, બરવાળાની બાયું બોલે છે. એટલું જ્ઞાન આપણને નથી. આવા એમના વચન સાંભળી પ્રગટ પુરુષોત્તમ નારાયણ અતિ અતિ રાજી થઈ ગયા, ને ઉતરાદાબાદના ઓરડાની ઓસરીમાં મહારાજે થાળ મંગાવ્યો અને ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં થાળ જમ્યા, અને આ બે બહેનોને મહારાજે થાળની પ્રસાદી આપીને જમાડ્યા હતા. આ છે પ્રેમી પરમાત્મા, પ્રેમીના પ્રેમને પરખે એવો ભગવાન છે. અને પછી કહ્યું, જો બે બહેનો સાંભળો, તમે અમને તમારા ઈષ્ટદેવ સમજતા હો તો અમારી આજ્ઞાથી તમે અત્યારે તમારે ઘેરે જાઓ. સુણી નેણમાં આવ્યા પાણી, બોલ્યા ગદગદ કંઠથી વાણી, હે નાથ હે અમારા આત્મા, વિના જળ મત્સ્ય જીવે ન જેમ, અમે તમ વિના જીવીએ કેમ. મહારાજ કેમ જીવવું, આંખીમાંથી આહુડ્યાની ધાર થવા માંડી. બંને બહેનો હજળ થઈ ગઈ ત્યારે મહારાજને એમ થયું કે આ મારા વિના જીવી શકવા સમર્થ નથી. પછી મહારાજે પોતાના સ્વરૂપમાંથી એક બીજું સ્વરૂપ કાઢ્યું અને એ બે બહેનોની સામે ઊભા રહીને કહ્યું, હાલો તમારી હારે આવું છું, તમે જ્યારે મારા વિના જીવી નથી શકતા ત્યારે હું તમારા વિના નહીં રહી શકું, હાલો. મૂર્તિ મોર થઈ ત્યારે બે બહેનો બરવાળે ગઈ. આનું નામ પ્રેમ. લખ્યું હરિલીલામૃત ગ્રંથકારે, નોંધ્યું આ, પછી મૂર્તિ આગળ જ્યારે થઈ ત્યારે બાઈઓ બરવાળે ગઈ. ક્યાં વાત, આ છે ભગવાન સ્વામિનારાયણનો મહિમા, એની રૂપ માધુર્યતાનો મહિમા. પછી મૂર્તિ આગળ જ્યારે થઈ ત્યારે બાઈઓ બરવાળે ગઈ, સુરા ભક્ત આદિ જન જે હ અતિ આશ્ચર્ય પામ્યા એ હ. તેઓ પછી પાછા ગયા, ત્યાં 3 દિવસ વીતી ગયા હતા. જ્યારે બરવાળા પહોંચ્યા ને 3 દિવસ 3 રાત વહી ગઈ હતી. ત્યાં સુધી રાધાબાઈની 5 માસની નાની બાળકીનું મહારાજે પોષણ કર્યું હતું. એ બાળકી એવી નેવી કિલકિલાટ હસતી હતી, જીવતી રહી શું આનંદમાં રહી. તે રાધાબાઈ ગઢડેથી જ્યારે બરવાળા પાછા આવ્યા ત્યારે બહુ મોટી ઉપાધિ થઈ હતી, એ પણ ઇતિહાસે નોંધ્યું છે. કુટુંબમાં બહુ મોટો ડખો થયો અને થાય, બહુ સીધી વાત છે. બાયું પાણી ભરવા ગયું હોય અને ત્યાંથી પરબારી કોકના ઘોડા વાહે વહી જાય, થાય ને ડખો, તો થાય. હરિભક્તો હોય તોય થાય, સમજતા હોય તોય, પણ આમ હોય, આમાં આપણી આબરૂ હું નાક કપાયું, તમે ન્યા મર્યું તું ગેત્યું ઝામે બરાબર નહીં, બહુ મોટો ડખો થયો તો. અને એમ કહે છે કે તેથી વીરાભૂતાની સ્ત્રી નાની બાઈ હતી એને પછી રાધાબાઈને પોતાને ઘેરે રાખ્યા હતા. કહેવાનો મતલબ એ કે એને વશરામભાઈએ ઘરેથી કાઢી મૂક્યા હતા. વશરામભાઈ વસ્તાભાઈ લુવાણા એના પત્ની હતા રાધાબાઈ, ઘરમાં નો ગરવા દીધો. પછી હીરા ભૂતાના પત્ની એણે કીધું મારે ઘરે રહ્યો, ચિંતા કરતા નહીં, સત્સંગીને નાતે હું તમારી હારે ઊભી છું. રાધાબાને તો મહારાજના દર્શન વિના રહેવાતું જ નહીં. પછી એકવાર રાધાબાઈ, નાનીબાઈ તથા દીકરી અમર એને સાથે લઈ મહારાજના દર્શને એ ગઢડે આવેલા ત્યારે મહારાજ સભા કરીને બેઠા હતા. પછી મહારાજ જમવા ઉઠ્યા ત્યારે મોટીબાઈએ રાધાને કહ્યું, બેટા રાધા બળતણનું કેમ? બા બળતણ પહોંચાડી દીધું છે. પછી રાધાબાઈએ મહારાજને કહ્યું, મહારાજ આ નાનીબાઈએ મને વિપત્ત કાળમાં બહુ મદદ કરી છે, માટે એના ઉપર રાજી થાજો નાથ. એવું નિતરતા નેત્રે રાધાબાઈ બોલ્યા. આ જગતમાં કોઈ માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે જો આપણાથી એનો પક્ષ રખાય, એની મદદ થાય, તો સાચી ભક્તિને સાચું સુરીરપણું છે. બાકી ભાગતા મેં બહુ જોયા છે, ખભે ખભો મેળાવીને ઊભા રહે એવા વીરલાને હું વ્યાસાસનેથી વંદન કરું છું. આ જગત છે, કાલ હવારે મારે વિપત્તકાળ આવે, દુઃખ આવે, કાલ હવારે તમને દુઃખ કે વિપત્તકાળ આવે, આપણે બધા એક છીએ. એકબીજાની સાથે દુનિયાની આંખે થઈને ઊભા રહીએ તો એકતા જળવાય. બાકી પોતપોતાનું કરવા હોવ, પોતપોતાની ગુફામાં વયા જાય, પછી એને મુશ્કેલી આવે ત્યારે બીજો કોણ હારે ઊભો રહે? ભાઈ નાનીબાઈ ઉભાર્યા રાધાબાઈની સાથે ત્યારે એને મહારાજનો રાજીપો મળ્યો છે. શ્રીજી મહારાજ આ વાત સાંભળી નાનીબાઈ ઉપર અતિશય પ્રસન્ન થયા. પછી આ રાધાબાઈએ પોતાના પતિ વશરામ ઠક્કરને ઉપદેશ એવો આપ્યો, અને જેણે વિરોધ કર્યો હતો એ પોતાના પતિને રાધાબાઈએ સાધુ બનાવી દીધા, એટલે કે ત્યાગી કરી દીધા. માટે અદ્ભુત ઉપમા રે કહેતા શેષન પામે પાર,
અદ્ભુત ઉપમા રે કહેતા શેષન પામે પાર.
હરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર,
હરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર.
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે,
બધાને ભાવથી જય સ્વામી.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલના.
તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયાના હાર, અતિ ભાવી
સાંત
હરિજન ભાઈઓ તે અબ હે મુક્ત અનાદિયે
હે સ્વભાવ અબ ભૂલ ગયે તે સ્વભાવ અબ ભૂલ ગયે તે
બધાય વાલા સંતો ભક્તોને ભાવ છી જય સ્વામી.